તારીખ 27/3/1989 પૂજ્ય ગુરુદેવ શ્રીના વચનામૃત બોલ નંબર 163 અને 164 ઉપર પૂજ્યભાઈ શ્રી શશીભાઈનું ભાવનગરમાં પ્રવચન સળંગ પ્રવચન નંબર 122.
અવિકાર બંને માં સ્વતંત્ર પરિણમવાની મારા આત્માની પ્રભુતા છે. પ્રભુતા દ્વારા આત્માની પ્રભુતા છે. આખા આત્માની વાત કરે છે. કોઈ પણ શક્તિનું વર્ણન ચાલે છે ત્યારે તે શક્તિવંતીઓ અખંડ આત્મા કહેવા ધારે છે. કહેવાનો અભિપ્રાય છે, કહેવાનો ઉદ્દેશ છે એમ સમજવું. ભાષા પણ એવી જ આવે છે એટલે કે વિકાર અને અવિકાર બંનેમાં સ્વતંત્રપણે પરિણમવાની મારા આત્માની પ્રભુતા છે. પ્રભુત્વ શક્તિની પ્રભુતા છે અને આત્માની પ્રભુતા છે. ઉલટો પરિણમે તો પણ સ્વતંત્ર છે, શ્રુટો પણ પરિણમે તો પણ સ્વતંત્ર છે. પણ જ્યારે એવું આત્મા પ્રભુત્વ શક્તિવંત આત્મા જ્યારે ઓળખાય છે ત્યારે એનું નિર્મળ પરિણમન શ્રુટું પરિણમન થાય છે, ઉલટું પરિણમન એનું બંધ થાય છે. ઉલટા પરિણમનની સ્વતંત્રતા તો એટલા માટે બતાવી કે જીવ પોતાની વિપરીતતાનો ઉલટાપણાનો દોષ બીજા ઉપર ન નાખે, પોતાની ભૂલ પોતે પકડી શકે. એ સિવાય બીજું કઈ કહેવાનું એમાં નથી. પણ સ્વતંત્રપણું આત્માનું દર્શાવીને એમ કહેવું છે કે જો આ સ્વતંત્રપણું તને સમજાય તો તારું પરિણમન શુદ્ધ નિર્મળ થવા લાગશે. અને એવું વસ્તુનું વિજ્ઞાન છે કે વસ્તુની શક્તિને સંભાળવામાં આવે, આત્માના નિજ સામર્થ્યને સંભાળવામાં આવે કે હું આવો સામર્થ્યવાન છું, એ જ એના પરિણમનનું સ્વરૂપ થવાનું વિજ્ઞાન એકમાત્ર વિધિરૂપ વિજ્ઞાન છે. વિધિ વિજ્ઞાન 12% વિધિ શું છે, વેદ વિજ્ઞાન શું છે, એ બે વિષય ઉપર પ્રેસ માંગ્યું છે. વિધિ વિજ્ઞાન આ વિધિનું વિજ્ઞાન છે. પોતાના સામર્થ્યને સંભાળવું આ વિધિ છે અને આ પરિણમનનું વિજ્ઞાન છે.
વિકાર પણ પરિણમે એ પ્રભુતા એ તો બરાબર અંદર છે, પણ વિકાર પણ પરિણમે એ પ્રભુતા છે.
પ્રભુતા એટલે શું છે કે તે સ્વતંત્રપણે એ કામ કરે છે, સ્વતંત્રપણે કરે તે. સ્વતંત્રતાની વાત લીધી છે ને કાલે, વ્યાખ્યા એટલા માટે વાંચી હતી કે એમાં એક શબ્દ એ છે કે સ્વતંત્રપણે શોભાયમાન પ્રભુત્વ શક્તિ છે. સ્વતંત્ર શોભાયમાન તો ઠીક છે કે એની શક્તિ છે એટલે શોભે છે, પણ સ્વતંત્રપણે એ વાત લીધી છે એમાં એ સ્વતંત્ર છે. અને એ જોવામાં આવે છે કે આ જીવ સમોસરણમાં જઈને પણ તીર્થંકરથી પરતંત્ર નથી થયો. તીર્થંકર દેવ કયું નિમિત્ત છે કે ધાણીની જેમ ફટાફટ ત્યાં તો સમ્યક દર્શન ફાટવા ખૂટવા માંડે જીવોને, અને એમાં અસંખ્ય જીવોને થાય છે, ઘણા જીવોને થાય છે. એ ગજબનો પ્રસંગ છે કે જેમાં તત્વ એવી રીતે નિમિત્તભૂત થાય છે અને સાક્ષાત પરમાત્મા બેનું એવું નિમિત્ત છે, એવું કોઈ જોગાનું જોગ છે, વાણીનો અને પ્રયોગનો એક સાથે જોગાનું જોગ છે. પણ આ જીવ ત્યાં પણ સ્વતંત્ર રહ્યો છે, નથી ગયો તો પ્રશ્ન નથી. અનંત વાર ગયો છે, એક બે વાર ભૂલ નથી કરી. ભૂલ એને એક બે વાર કરે છે કે ભૂલ ચૂકી ગયો છે એવું નથી, અનંત વાર ભૂલ કરે છે, ચૂક્યો છે. એટલે કાળજી અને સાવધાનીની ઘણી જરૂર છે. બરોબર, જીણામાં જેની કાળજી, જીણામાં જેની સાવધાની ન રાખે તો ભલે એ ઝેર થોડું હોય છે, પણ જ્યારે એ ફાલે ફૂલે છે ત્યારે પોતે શુદ્ધ બુદ્ધ ગુમાવે છે, શાંત ભાન ગુમાવે છે, એટલું પોતાનું રહિત કરી દે છે, એ પરિસ્થિતિ થાય છે. અહીંયા કહે છે કે એવી સ્વતંત્રતાનો નિર્ણય તું કરતો તું થઈ જઈશ. આમ જે નિર્ણય કરે તું નિર્ણય કરીશ તે પ્રભુ થઈને નિર્મળ રૂપે પરિણમશે. પ્રભુત્વ શક્તિનું પ્રભુત્વ જેને કહેવાય, જેને ઈશ્વર પણ કહેવાય, જેને ખરેખર સાક્ષાત પ્રભુ કહેવાય, એ તે પરિસ્થિતિ તારી ઊભી થઈ જશે. આ હું સમજતા તું પોતે જ પ્રભુ થઈ જઈશ, વાસ્તવિક પ્રભુ થઈ જઈશ, એવી રીતનું નિર્મળ પરિણમન થશે. વિકારરૂપ અલ્પ પરિણમન હોય એને તેની રુચિ ન હોય, જેને આત્માના પ્રભુત્વ શક્તિની રુચિ હોય છે, આત્માની રુચિ હોય છે, તેને વિકારરૂપ અલ્પ પરિણમન હોય તેને તેને રુચિ ન હોય. ભલે રાગની વિચક્ષણતા બુદ્ધિમાં અલ્પજ્ઞપણું છે, પણ ક્ષોભક્ષણ વિશેષ હોય સામાન્ય મનુષ્ય કરતા, એનું અલ્પજ્ઞપણું હોય, કોઈ પણ જગતની કળાને જાણતો હોય, એ બધું અલ્પજ્ઞમાં જાય છે. એ અલ્પ પરિણમન હોય તેને તેની રુચિ ન હોય. એને ગણે નહીં, કેમ કે ક્યાં આત્માની શક્તિ અને ક્યાં અલ્પ પરિણમન, એ બેની સરખામણી થઈ શકે એવું નથી. એકાંત આશ્રમ બંધરૂપ મલિન ભાવે પરિણમે તેને ખરેખર આત્માની પ્રભુતા જાણી જ નથી. હવે કોઈ એમ કહે આ જાણવા તો મળ્યું અમને, છતાં અમારા પરિણમનમાં કાંઈ ફેર નથી, એવું ને એવું મિથ્યાત્વ છે. એને એમ કહે છે કે એને નિર્ણય પણ કર્યો નથી, તો એને જાણવા મળ્યું, એને એ જાણવા મળ્યું હોવા છતાં ખરેખર જાણવા મળ્યું નથી. જેમ કે 100 રૂપિયાની નોટ બાળકને આપો હાથમાં, તો એને એનો રંગ અને આંકડા એનો ફોટો એના ચક્ષુ ઇન્દ્રિયમાં તો બરાબર આંખના પડદા ઉપર આવે છે, જેવો મોટા માણસને જણાય છે એવું જ બાળકને જણાય છે. પણ એને એ 100 રૂપિયાની નોટ ખરેખર 100 રૂપિયાની નોટ તરીકે નથી જાણી. એમ જાણતા જેનું જે મૂલ્ય હોય એનું એટલું મૂલ્ય ન આવે તો એને શું જાણ્યું? એને કઈ જાણ્યું નથી, જાણ્યું છતાં ન જાણ્યું એમ કહેવામાં આવે છે. એ તો 17-18 ગાથામાં મુદ્દો લીધો છે કે અનુભૂતિ સ્વરૂપ ભગવાન આત્મા આબાળ ગોપાળ સૌને અનુભવમાં આવી રહ્યો હોવા છતાં એનું લક્ષ્ય પર ઉપર છે, અનાદિ બંધના વશે એનું લક્ષ્ય જે બંધ ઉપર છે, રાગાદિ ભાવ ઉપર છે, અથવા જે પૂર્વકર્મનો બંધ કર્યો છે એના ઉદય ઉપર એનું લક્ષ્ય છે, તો અહીંયા અનુભવાતો હોવા છતાં અનુભવાતો નથી એમ એને લાગવું પડે છે. જેમ બાળકને 100 રૂપિયાનો નોટ જાણતો હોવા છતાં જાણતો નથી એમ લાગવું પડે છે, એમ અહીંયા શાસ્ત્રનો વિષય સૂક્ષ્મ ગોચર બુદ્ધિ ગોચર પરલક્ષી જ્ઞાનમાં કરતો હોવા છતાં એ પરલક્ષી જ્ઞાનમાં એનું મૂલ્યાંકન નહીં થતું હોવાથી, મૂલ્યાંકન થતાં જે મહિમા આવવો જોઈએ એ મહિમા નહીં આવતો હોવાથી, એ મહિમા આવતા જે પુરુષાર્થનો ઉત્થાન થવું જોઈએ એ પુરુષાર્થ નહીં ઉપડતો હોવાથી, જાણ્યું હોવા છતાં જાણ્યું નથી એમ કહેવામાં આવે છે. એ બધા જાણવાના લક્ષણ છે સાથે સાથે. એટલે છેલ્લી લીટીમાં એ વાત કરે છે કે એકાંત આશ્રો બંધરૂપ મલિન ભાવે પરિણમે તેણે ખરેખર આત્માની પ્રભુતા જાણી જ નથી. એને જાણવા મળ્યું હોવા છતાં એ પૂરેપૂરો દીન થઈને પરિણમે છે. કેમ? પ્રભુતામાં તો દીન પણ ઉડી જાય. પ્રભુતામાં કોઈ દીન ન રહે, પોતાને પ્રભુ જાણે તો દીન કેવી રીતે રહે? જે પોતાને ત્રણ લોકનો નાથ સમજે એ બીજાની દીનતા કેમ કરે? આ તો પરમાણુની દીનતા કરે છે. એ પરમાણુ તું મને સુખી કર, એ રૂપિયા તું મને સુખી કર, એ ઘર તું મને સુખી કર, એ અબરુ કીર્તિના પરમાણુ, યશ નામ નામ કીર્તિ છે ને, નામ નામ કર્મની પ્રગતિ, તું મને સુખી કર. એને પ્રભુતા જાણેલી છે, એને પોતાની પ્રભુતાની ગંધે આવી છે. ઘણા વર્ષ ગ્રહિત મિથ્યા મને કોઈ લક્ષ્મી પૂજન કરીને, ચોપડા પૂજન કરીને ગ્રહિત મિથ્યા મને પૂછે છે. ઉમરાને પગે લાગીને આ કાંટાને શું હાર ચડાવે છે ને, ફૂલ ચડાવે છે ને, એ બધા ગ્રહિત મિથ્યા છે. આ લગ્નમાં જાય છે ને, માટીને પૂજે છે, અંબારના ચાકડાને પૂજે છે, આ પીપળાને પૂજે છે. પીપળો તિર્યંજ છે, પીપળાનો જીવ તિર્યંજ ગતિનો એકેન્દ્રીય જીવ છે, વનસ્પતિ કાય છો. બધા જે પૂજે છે એ બધા ગ્રહિત મિથ્યાના પ્રકાર છે. આ તુલસીને પૂજે છે, બધા ગ્રહિત મિથ્યાના પ્રકાર છે. હા, ખરે વાત છે, ગુરુદેવની વાત તો જુદી છે. કોઈ પાપ કરવા છોડતો નથી. પછી એ પાપ બુદ્ધિ એવી થઈ જાય છે જીવને કે પછી કેવું ક્યારે પાપ કરે એનું કોઈ કંટ્રોલ નથી રહેતો, અને એના ફળમાં નરક નિગોદ મચાયેલો જાય છે, અને ત્યાં એવા જ પરિણામ પાછા થઈ જાય છે. એટલે એ તો બહુ ભયંકર વસ્તુ છે. આખા જગત ઉપર એ દર્શન મોહનું એક ચક્રી રાજ છે. એવો મહાબળવાન યુદ્ધો છે, એને એક સ્વાનુભવમાં આવનારો જીવ જીતે છે. જે જીવ સ્વાનુભવમાં આવે છે એ આવા મહાન યોદ્ધાને જીતે છે. ત્યારે એની સ્થિતિ જોઈને, એનું પરાક્રમ જોઈને સમ્યક દ્રષ્ટિઓ એને બંધે છે. ધન્ય છે તને કે તું બહાર જીત્યો. આખા આખું જગત જેનામાં, જેને આધીન થઈને પીડ્યું છે, જે અનંત શક્તિવાન જીવોને નમાલા કરી નાખે છે, દિન દિન હીન કરી નાખે છે, એને તે જીત્યો. ધન્ય છે, એને નમસ્કાર કરે છે. અને એક જ સ્વાનુભવ થતા જીતાય છે. બીજો એનો કોઈ જગતમાં ઉપાય નથી, બીજી કોઈ પ્રક્રિયા નથી, બીજું કોઈ કારણ નથી, બીજું કોઈ સાધન નથી.
આત્માની પ્રભુતા કરો,
નિર્ણય કરવો કે હું આવો આત્મા છું. શક્તિનો નહીં, શક્તિવાનનો નિર્ણય કરવો, શક્તિના માધ્યમથી શક્તિવાનનો નિર્ણય કરવો. આવી આવી અનંત શક્તિનો ધણી હું પોતે આત્મા હું છું એમ નિર્ણય કરવો. એમાંથી પાછા નીકળે છે ને, એમાંથી નીકળે છે, એમાં રહે છે, એમાં જાય છે, પાછા એમાં નીકળે છે, એમાંથી
જાય છે.
ઓછા જાય, નીકળે છે ઓછા, જાય છે ઓછા, વચ્ચેની સંખ્યા તો એમ જ રહી છે. નિગોદ અને સિદ્ધ વચ્ચેની સંખ્યા ધ્રુવ રહે છે, ઓછી વધતી નથી થતી. એટલે ક્યારે સંસારમાં કોઈ જીવ ન રહીએ એ પરિસ્થિતિ ઊભી નથી થતી. અને વાસ્તવિક વિચાર તો એ છે એ વિષયનો કે ચિંતા આપણે કરવી કે આખા જગત ની કરવી, આ સવાલ છે. ચિંતા કોની કરવી અને દયા કોની ખાવી, બીજાની ખાવી કે પોતાની ખાવી, આ સવાલ છે. અગ્રહિત મિથ્યાત્વ પણ એનો રસ ઘણો મંદ થઈ જાય છે, અથવા હિંસત્વ શક્તિ કપાય છે મિથ્યાત્વ ની, પછી સ્વાનુભવ થાય. કેમ કે ઉપશમ થાય છે ને સ્વાનુભવ વખતે, તો મિથ્યાત્મ પ્રકૃતિ ઉપશમ થાય છે, અથવા મિથ્યાત્મનો ભાવ ઉપશમ થાય છે. તો દબાય ક્યારે? શક્તિવાળા કોઈ દબાય
નહીં,
શક્તિ વગર નો હોય દબાય. શક્તિવાળા દબાય કોઈ હું ફાડો જ મારે, સીધી વાત છે. એટલે ઉપશમ થયા પહેલા નિયમબદ્ધપણે એનું જે પરિણમન છે મિથ્યાત્મનું, એ હિંસત્વ થઈ જાય છે, ઘણું નબળું થઈ જાય છે, એકદમ પાતળું થઈ જાય છે, પછી એ વૃક્ષમ થાય છે. કાળ ભલે બધાને એક સરખો એમાં ન લાગે, મંદતાનો કાળ કોઈને ઓછો હોય કોઈને વધારે હોય એવું બને, પણ પૂર્વ ક્રમ તો એ જ છે પરિણમનમાં, બીજો કોઈ પૂર્વ ક્રમ નથી. એ જ નિયમ છે કે પૂર્વે એમ જ બને, બીજી રીતે બને નહીં. પરથી સુખ છે એ અગ્રહિત છે, પણ પૂનથી ધર્મ છે એ ગ્રહિત છે. આ તો અગ્રહિત છે, બધાને પીડ્યું છે. એક ઇન્દ્રિય, બે ઇન્દ્રિય, ત્રણ ઇન્દ્રિય, ચાર ઇન્દ્રિય, પાંચ ઇન્દ્રિય. કીડી પણ જ્યાં એને ખાંડનો દાણો પીડ્યો છે ત્યાં સુખ માટે જાય છે, એને વાસ આવે છે. નાસિકા તે જ છે, જાય છે તો એને સુખ બુદ્ધિ એ જાય છે. બીજો વિચાર કરવાની શક્તિ નથી, પણ અગ્રહિત સુખ પીડ્યું છે. પરથી સુખ છે એ તો અનાદિથી છે ને એ અગ્રહિત છે, પણ બુદ્ધિપૂર્વક અહીંયા મનુષ્ય થઈને મનુષ્ય નવું ઊભું કરે છે. અને અહીંયા થોડોક સૂક્ષ્મ વિધર છે એટલે દોડ લાપણ કરે છે કે નહીં આમ હોય, નહીં આમ હોય, નહીં આમ ઊભો રહે. હું આંધળો છું, અજાણ્યો છું, તને ખબર નથી. જેણે માર્ગ જોયો છે, જેણે આત્મા જોયો છે, એને પૂછી પૂછીને હાલ,
બરોબર.
નહીતર અનાદિથી જે રહી ગયું છે એ જ રહી ગયું છે. શ્રીમદજી એક જગ્યાએ એવું લખે છે કે જપ તપ અને શાસ્ત્ર નું બધું જાણ્યું, પણ એક સત્પુરુષ નો આશ્રય કરવો જોઈએ એમાં ભૂલ પડી ગઈ. ભૂલ પડી અહીંયા પડી, નહીતર એને ખબર નથી પડતી. શાસ્ત્ર માંથીને બુદ્ધિ છે એટલે બરાબર ખ્યાલ આવે છે. પ્રભુત્વ શક્તિ આમ કહેવાય, પ્રાણું આમ કહેવાય, ભૂતનું આમ કહેવાય, બધી ખબર પડે. અને બહારમાં કસાયની મૃદતા, દેવગુરુ શાસ્ત્રના કાર્યો, બીજું ત્રીજું બધું કરે છે. જપ તપ થી માંડીને બધું કરે, એક ભૂલ આવી જાય છે. એ એમને બહુ અંતર સંશોધનથી નક્કી કરેલો વિષય છે કે જીવ ભૂલ્યો છે એ પછી આ એક જગ્યાએ ભૂલ્યો છે, અને એ ભૂલ એને બધું એનું ખાઈ જાય છે. આ એક ભૂલ એનું બધું ખાઈ જાય છે, જેટલું કરે છે એટલું બધું આ એક ભૂલ ખાઈ જાય છે. જેમ અજ્ઞાન રૂપી પાડો લાખો વર્ષની તપસ્યાને ચાવી જાય, એ કૂડો ચાવી જાય એવી રીતે એમાં એ ભૂલ જીવનું બધું ચાલી જાય છે. શાસ્ત્ર જ્ઞાને ચવાઈ જાય છે, અને એનું જેટલું ધર્મના નામે કરેલું એ બધું ચવાઈ જાય છે. આ એક વાત એમણે બહુ 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 અનુભવને અંતે સરવાળો મારી નીકળ્યો.
દરેક કાર્ય આ ભૂલ રહી જાય.
હા અનંત કાળમાં આ જ ભૂલ વાર અનંત વાર રહી ગઈ છે, બધું કર્યું છે, આ વખતે કરતા આ વખતે કરે છે, એ કઈ નવું નથી, નવીન નથી કરતો, પણ ભૂલે એવી જ કરે પછી એને છૂટવાનો વાત. એટલે કહ્યું બીજું કઈ શોધમાં હું તાપણ કરીને હું કઈ તત્વમાં શોધવા જઈશ, બીજું કઈ શોધવા એક સત્પુરુષ
જીવન
બહુ તપાસ કરી સાધુ
મહિને ગુરુદેવ મળ્યા ને ત્યારે એને શ્રીમદ ના વચન ખાસ સત્પુરુષ છે
શ્રીમદ ને મળેલા ખરા નાનાભાઈ શ્રીમદ ને મળેલા ખરા રાજકોટમાં આવતા ને શ્રીમદજી તો રાજકોટમાં તો નિવાસ સ્થાન હતું શ્રીમદજી દીક્ષિત છે તમના કાકાજી સસરા
થાય
શ્રીમદજીના જે ભાગીદાર છે કાકાજી સસરા એમાં એમને ભાગમાં જોડ્યા છે આંબાકાંઠા ઉપર મોટીનો ને ગવેરાતનો વેપાર જ હોય પ્રાણજીવનદાસ એમને કાકાજી સસરા એમને સાથે બેઠા પછી બહુ કરુણા આવતી હતી કે આજે પણ સમજે તો સારો યોગ થયો છે તો કોઈ બીજા મુમુક્ષુઓ દ્વારા પ્રશ્નો મુકાયા છે કે તમારે પ્રાણજીવનદાસને મળવાનું થાય તો એની જિજ્ઞાસા જાગૃત થવા માટે આટલી આવા આવા પ્રશ્નો તમે પૂછજો. એમને એમ કે જો આને ક્યાંક ખ્યાલ આવી જાય કે સત્પુરુષ ઘરમાં જ છે તો આખી લાઈન કરી જાય એમ. એટલે એમને એક વિશિક્ષણતાથી પ્રયોગ કર્યો હતો એટલે જીવનો હોનાર હોય પ્રમાણે થાય છે, પરિણામ તો હોનાર પ્રમાણે. હા એ ભૂલે ભૂલ અનંત કાળથી અનંત વાર કરતા એમ છે. થોડું અઘરી વાત એ છે કે ઉદય ભાવનો પરિચય છે અને ઉદય ભાવોને લઈને એ પરિચયથી એની મુખ્યતા થાય છે. એ મુખ્યતા થાય છે એટલે જે અંદરનો વિષય છે ગૂઢ રહસ્યમય જે વિષય છે એના ધ્યાન ઉપર આવતો નથી, લક્ષ ઉપર આવતો નથી, સમજમાં આવતો નથી. જે રીતે સમજાઈને એનું મૂલ્યાંકન થવું જોઈએ એ રીતે એ વિષય સમજમાં આવતો નથી. કેમ કે પરિચય કરવા જાવ એટલે ઉદય ભાવો તો પહેલા સમજાશે, પછી ઓલા ભાવો તો જરા પુરુષાર્થ કરીને સમજવા પડશે. ઉદય ભાવો તો પહેલા સમજાશે. સામાન્ય વાત ચાલતી હોય તો જ્ઞાની મને આ નહીં ફાવે, મુમુક્ષુને ફાવે ન ફાવે એવું ન હોવું જોઈએ. આપણે તો એમ સમજ્યા છીએ કે મુમુક્ષુને ફાવે ન ફાવે એવું ન, જ્ઞાની થઈને કે મને નથી ફાવતું, આમ કેમ થતું હશે? હવે એને આ જે તર્ક ઉઠે છે એને કેટલો નુકસાન કરે છે, જે વાત સમજવી છે એમાં એ કેટલો રોધક છે, પ્રતિરોધ કરે છે, પ્રતિબંધ ઉભો કરે છે, એના જ્ઞાનને ક્યાં રોકી લે છે એ વાત એને કોણ સમજાવે? અંદરમાં આ વસ્તુ ઊભી થાય એને કોણ સમજાવે? એટલે એ વાત થોડી અઘરી પડ રહી છે, હંમેશા કઠણ રહી છે, મુશ્કેલી વાળી રહી છે. અને એ જ કારણે જીવ સમાગમમાં આવવા છતાં, અનંતવાર સમાગમમાં આવવા છતાં જે રીતે એનું મૂલ્યાંકન કરવું જોઈએ એ કરી શક્યો જ નથી. સમાગમમાં રહ્યો છે, પૂજા ભક્તિ કરી છે, પણ વંચના બુદ્ધિએ, વંચના બુદ્ધિએ કીધી છે ને શ્રીમદજી પત્ર લીધો સમજ એટલે શું કે જેટલું મૂલ્ય આવવું જોઈએ એમાં ઓછપર આવી, જેટલી કિંમત સમજાઈને વિનય મહાત્મા આવવું જોઈએ એમાં ઓછપર આવી ક્ષતી રહેવી, અને પોતાનું દીનપણું હીનપણું અને પોતાને એની સરખામણીમાં કઈ પરિસ્થિતિ છે એ અમહાત્મ બુદ્ધિ, પોતાને વિશે અમહાત્મ બુદ્ધિ, આવો શબ્દ વાપર્યો છે, એ આવ્યું નથી. સત્પુરુષને વિશે જેટલી જોઈએ તેટલી મહાત્મ બુદ્ધિ નહીં, મહાત્મા આવ્યું છે પણ જેટલું જોઈએ એટલું એ બુદ્ધિ નહીં, અને પોતાના વિશે અમહાત્મ બુદ્ધિ નહીં. આને વંચના બુદ્ધિ કહી છે, વંચના એટલે છતરાઈ ગયો પોતે, ના ના હું પણ માનું છું, હું પણ પોતે લાગુ છું, હું પણ દર્શન કરું છું, હું પણ મહિમા કરું છું, એ પ્રકાર પણ છતરામાં છે. વિરોધ કરે છે એની તો ચર્ચા જ ન કરાય, પણ જે વિરોધ નથી કરતા એને સમજવા જેવો એક વિષય શ્રીમદજી એક પત્રની અંદર આપ્યો છે. મહાત્મા ઓછું છે ત્યારે ને, મહાત્મા વિશેષ હોય તો એને એમ જ થાય કે હું વિશેષ સમાગમમાં આવું, કારણ શું છે? સમાગમમાં નથી આવતા એનું કારણ છે, મારે પૂછે સમાગમમાં નથી આવતા તો નિર્દોષ છે. કેમ કે એવો કોઈ યોગાનુયોગ એવો હોય, કેમ કે યોગાની નહીં હતા કે ગુરુદેવ પ્રત્યે મહાત્મા તો તીર્થંકર થી અધિક ન હતો, છતાં સાત સાત વર્ષ સુધી ના આવે છે, એ નિર્દોષ છે, એને ન જોવાય. શું પણ જેને અહીં તો એટલા માટે લેવું છે કે જેને મહાત્મા કેટલું આવે છે બસ આના ઉપર આવે, એને એ ઓળખાણ વગેરે આવે, એની અંતર પરિણતિની ઓળખાણ વિના આવે નહીં, એના પુરુષાર્થને સમજ્યા વિના આવે નહીં, એના જ્ઞાનને સમજ્યા વિના આવે નહીં. કોઈ દિવસ કૃત્રિમતાથી લાગુ હોય તો આવે નહીં, કૃત્રિમતા તો ઘણા કરે છે, કૃત્રિમતા તો ઘણા એવી કરે તમે કેવા એવી અર્પણતા કરી દીધી, એમ ઓળખીને આવે ઓગે ઓગે સમર્પણ કરે, રાત છોડ્યું કે આ છોડ્યું, રાત છોડ્યું આપ કયો એ પણ ઓગે ઓગે નથી, મને ને ઓળખે નથી, જ્ઞાની ને ઓળખે, એ તો શરત છે. એટલું સમર્પણ કરે એ વાત નથી, શરતી સમર્પણ છે, ઓળખીને સમર્પણ તો ઘણા કરે છે, અને આપણે અનંત વાર કર્યું છે, ઘણા કરે છે બીજાને ક્યાં વાત લીધી, આપણે અનંત વાર એ કર્યું છે, એમ ઓળખીને કરે આ તે શરત છે. ઓળખે એટલે સમર્પણ બુદ્ધિ આવે, પછી બહારની ક્રિયા કેટલી થાય એનો બંધન એને નથી, એનું બંધન એને નથી. એટલે તો એ બુદ્ધિગમ્ય કરવા માટે બધો સ્વાધ્યાય છે, પછી ઓળખાણનો પ્રયત્ન કરવાનો છે. ચર્ચા એટલા માટે ચાલે છે, બુદ્ધિગમ્ય તો કરે કે આ જગ્યાએ આવવું પડશે, આ જગ્યાએ આવ્યા પછી આમ આગળ ઓળખાણ થવામાં આગળ ચાલવું પડશે, ને બધું કર્યું કારવું ધૂળ ધાણી ને વા પાણી છે, સીધી વાત છે. પોતાને પોતાની મહેનત નિષ્ફળ કરવી કે સફળ કરવી એ વાત સમજણ ઉપર આધારિત છે. કેવી ભૂલ ને કેવી ક્ષતિ રહી જાય છે કે આખી યોગ્યતા ને રોકી લે છે, સમ્યક દર્શન પ્રત્યે જવામાં એને પ્રતિબંધક થઈ જાય છે, એની યોગ્યતા રોકાઈ જાય છે, એ વિષય ઉપર તો બહુ પ્રકાશ થાય છે. પાત્રતાનો વિષય તો ઘણો લીધો છે, પણ મુમુક્ષુને જે માર્ગદર્શન આપ્યું છે ખતમ કરે છે, પોતે પ્રત્યક્ષ નથી રહ્યા, એમની સાધક દશા માંડ 10 વર્ષ રહી છે, પણ એ પહેલાના 10 વર્ષ એમની સુવિચારણાની વૈચારિક દશા રહી છે, અને એ 20 વર્ષ એમના જે લખાણો બચી ગયા, કેટલાક તો ગયા છે હાથમાંથી, પણ જે બચી ગયા એને બહુ મોટો પ્રભાવ પડ્યો છે. કલમ તો ગજબ ચાલી છે. પ્રત્યક્ષ નો કાળ એમનો ઓછો હતો. ગુરુદેવશ્રી નો પ્રત્યક્ષ નો કાળ 45 વર્ષ એમના પ્રમાણમાં, અને આપણી સાધનામાં આગળ ચાલ્યા જાઓ.
પીછે
એમનો એમ વિચાર હતો, ગૃહસ્થની દશામાં ઉપદેશક ના સ્થાને ન આવવું, સર્વસંગ પરિત્યાગ કરીને અસંગ દશા વિશેષપણે મુનિ દશા ઉત્પન્ન થાય ત્યારે ઉપદેશ પ્રવૃત્તિ, એટલે એમને મુનિ દશાના ઉછાળા બહુ આવ્યા છે, એનું કારણ આ છે.
હા,
એટલે એ રીતે એમને થોડો વિચાર કરેલો, પણ આયુષનો પોતાને ખ્યાલ નહોતો, પોતાના આયુષનો ખ્યાલ નહોતો. આટલું જ્યોતિષનું એમની પાસે વિદ્યા હતી, પણ હવે ઉપયોગ નહીં મૂક્યો એમ, એટલે કે ભવિષ્યમાં આકર્ષણ, ભવિષ્યમાં આકર્ષણ, ભવિષ્યમાં આકર્ષણ. અને માર્ગને પ્રકાશક, માર્ગ પ્રકાશક તરીકે એક ધુરી ધર્મ ધુરંધર મહાત્માની કેપેસિટી હતી એમને, બચપણથી કેપેસિટી હતી, ગજબની શક્તિ હતી. ગુરુદેવ આજે કહે છે કે છેલ્લા સેંકડો વર્ષોમાં આવો શક્તિશાળી પુરુષ પાયકો નથી, હિંમત જેવો કોઈ શક્તિશાળી પુરુષ છેલ્લા સેંકડો વર્ષમાં પાયકો નથી. શક્તિ ઘણી હતી, એટલે શક્તિના જોરથી એમને વિકલ્પ આપતો કે માર્ગને પ્રકાશ આવશે, તીર્થંકરના માર્ગને અમે પ્રકાશ પ્રકાશ કરશું, એમ એમ નથી આ કરતો. આયુષ નહીં જોશે, એકસો ને ચોસઠમો બોલ છે સિદ્ધાંતિક વિષયોમાં. અનુયોગ રૂપ સિદ્ધાંત હોય છે, અનુયોગને અનુસરીને, અનુયોગને અનુરૂપ સિદ્ધાંતો હોય છે. એ ચાર અનુયોગમાં, ચારેય અનુયોગમાં અધ્યાત્મના સિદ્ધાંતો પણ હોય છે. એ આધ્યાત્મિક સિદ્ધાંતોનો આ વિષય છે. 164માં બોલમાં ઘણા આધ્યાત્મિક સિદ્ધાંતો એક બોલની અંદર આવ્યા છે. ગુરુદેવને શ્રુત સમુદ્ર ક્યારેક એવો ઉછળતો કે 5 મિનિટમાં 10 મિનિટમાં આ વાત કરું તો 5 મિનિટ લાગે. કેટલાય સિદ્ધાંતો મૂકી ગયા, અને કેવા, કે કેવળ જ્ઞાનમાં અફર હોય એવા અનુભવ હતો. એક એક વાક્યની અંદર એક એક સિદ્ધાંત છે, બધા અધ્યાત્મના સિદ્ધાંત છે. આખા બોલ મોક્ષ માર્ગમાં વ્યવહારનું અસ્તિત્વ છે, પણ મોક્ષ માર્ગમાં વ્યવહારનો આશ્રય નથી. સિદ્ધાંત નંબર 1, પહેલો સિદ્ધાંત, મોક્ષ માર્ગમાં વ્યવહારનું અસ્તિત્વ છે. મોક્ષ માર્ગમાં જે સાધક જીવો પ્રવર્તે છે એમાં પોતપોતાના ગુણસ્થાન અનુસાર સાધક જીવને વ્યવહાર હોય છે ખરો, ન હોય પ્રશ્ન નથી. પરંતુ કોઈ સાધક જીવને તે વ્યવહારના પરિણામનો, વ્યવહારની ક્રિયાનો આશ્રય હોતો નથી. નિશ્ચય સ્વરૂપના આશ્રયે વ્યવહારની પ્રવૃત્તિ હોય છે અને એ એની મર્યાદા છે. એ મર્યાદા તૂટી કે વ્યવહાર વ્યવહારના સ્થાને રહેતો નથી, વ્યવહારાભાસ થઈ જાય છે. વ્યવહાર વ્યવહાર નથી પણ ત્યાં વ્યવહારાભાસ થઈ જાય છે. એટલે નિશ્ચયનો આશ્રય કરનારા, નિશ્ચયનો મુખ્યપણે ઉપદેશ દેનારા, અથવા જેના ઉપદેશમાં નિશ્ચયની મુખ્યતા આવે છે, કેમ કે એનો આશ્રય કરાવો છે, એને વિશે એમ ન કલ્પી શકાય કે એ વ્યવહારને માનતા નથી. લોકો એમ દાડી દે વ્યવહારનો નિષેધ કરે નિશ્ચયનો આશ્રય કરાવવા માટે, તો કે આ તો વ્યવહારને જ માનતા નથી, આ તો બધા નિશ્ચય પાસે થઈ ગયા, વ્યવહારને માનતા નથી, એ અફવા ચાલે છે. ગુરુદેવના ઉપદેશ ઉપર એ અફવા બહુ ચાલી. ત્રણેય સંપ્રદાય ગુરુદેવે આ સિદ્ધાંત સ્થાપ્યો છે કે નહીં, મોક્ષ માર્ગમાં વ્યવહારનું અસ્તિત્વ છે ને, વ્યવહારનું અસ્તિત્વ નથી, મોક્ષ માર્ગને વ્યવહાર હોતો નથી એવું બને નહીં. મોક્ષ માર્ગીને જે તે ગુણ સ્થાને સમુચિત વ્યવહાર હોય હોય ને એનો આશ્રય થઈ જાય છે. તો એ સીધું લીધું કે હોય ખરો પણ તેનો આશ્રય નથી, સીધી જ વાત લીધી છે. આગળ પાછળ ની તરતા જ કે છે ખરો, મોક્ષ માર્ગમાં વ્યવહાર છે ખરો, પણ એમાં એને વ્યવહારનો બિલકુલ આશ્રય હતો નથી. એ સિદ્ધાંતિક વાત છે. એમાં ફેર પડે તો વ્યવહાર તૂટે છે, વ્યવહારાભાસ થાય છે, નિશ્ચય તૂટે છે, નિશ્ચયનું સ્થાન નિશ્ચયમાં રહેતું નથી. સીધું મિથ્યા થઈ જાય. વ્યવહારનો આશ્રય સ્થાપે કે કરે એટલે સીધું ગ્રહિત મચાયેલો જાય. ભારતર વારની સહોલી દોહલી ચૌદમાં જીનતણી ચરણ સેવા, આનંદ ગંજીએ ગાયું ચૌદમાં જીનના સ્તવનમાં. ચૌદમાં કયા જીન છે? અનંતનાથ, અનંતનાથ ભગવાન. ચૌદમાં અનંતનાથ ભગવાન સ્તવન છે. જીનો માર્ગ છે, જરા સૂક્ષ્મ માર્ગ છે. રાત ફેર પડે બારો નીકળી જાય, માર્ગની બહાર જાય એટલે સીધો ગ્રહિતમાં આવે, મોટો અપરાધ. મોક્ષ માર્ગમાં વ્યવહારનું અસ્તિત્વ છે પણ તેનો આશ્રય નથી. સાધકની પર્યાયમાં રાગ હોય છે પણ સાધક પણ તેના આશ્રય નથી. આ બીજો સિદ્ધાંત કે સાધકને રાગ હોય કે ન હોય, સાધક જી ઉપાધિ તત્વની વાત કરે તો એવી રીતે કરે કે પરિપૂર્ણ વિતરાગતા જ ઉપાધિ છે, રામનો એક અંશ માત્ર ઉપાધિ નથી. ત્યારે સાંભળનાર જીવને તર્ક ઉઠે કે આપ કયો છો પ્રભુ, પણ આપને રાગ છે એનું હું? આ કીધું એ રાગ રાગ છે તો બોલ્યા, રાગ રાગ વગર તો વાણી આવે નહીં. બોલવાનો રાગ થાય ત્યારે વાણી માં એ નિમિત્ત પડે, વિકલ્પ વિના તો વાણી નથી. કે સાધકની પર્યાયમાં રાગ છે, હોય છે, પણ એ સાધક કહે છે કે અમારું સાધક પણ એના આશરે નથી, સાધક પણ એના આશરે નથી હોતો. રાગ હોવો એક વાત છે, રાગનો આશ્રય હોવો એ બીજી વાત છે. એ વ્યવહારનો આશ્રય થઈ ગયો. રાગનો આશ્રય તે વ્યવહારનો આશ્રય થઈ ગયો. એમ સાધકની પર્યાયમાં રાગ હોય છે. જો સાધકની પર્યાયમાં રાગ ન હોય તો સાધકની પર્યાયમાં રાગનો સર્વથા નાશ થતા તે સાધક રહેતા નથી, સિદ્ધ થઈ જાય છે. દરેક સિદ્ધાત્માઓ પૂર્વ ભૂમિકામાં પૂર્વક્રમમાં સાધક આત્માઓ છે. સાધક થયા વિના કોઈ સિદ્ધ થયા છે એવો એક પણ આત્મા સિદ્ધાત્મામાં નથી. પણ જ્યારે સાધક દશામાં હોય છે ત્યારે અવશ્ય રાગ હોય જ. કોઈ એવી અપેક્ષા રાખે કે આ સાધક છે અને સિદ્ધ દશાની વાતો કરે છે જોર જોરથી, પણ એને કેમ રાગ આવે છે? ભાઈ, તને સાધક દશાની પણ ઓળખાણ થવી જોઈએ કે એમાં રાગ હોય છે ખરો. એમાં રાગ કેમ થયો એ પ્રશ્ન અસ્થાને છે. તો તું સાધક દશાને સમજો નથી એમ વાત છે. સાધકની પર્યાયમાં રાગ હોય છે, પણ સાધક પણ તેના આશરે નથી. સાધક પણ તો પોતાના શુદ્ધાત્માના આશ્રય હોય છે, અને આશ્રયની અંદર જેટલી ખામી રહે છે એટલી ખામીમાંથી એ રાગ ઉત્પન્ન થાય છે. અને ખામી છે એટલે એને સાધક કહે છે, ખામી દૂર થતા એને સિદ્ધ કહેવામાં આવે છે. તેનો તે આત્મા છે, બીજો આત્મા નથી. ધર્મીને ત્રીજો સિદ્ધાંત, ધર્મીને ભૂમિકા અનુસાર રાગ હોય છે, પણ રાગ પોતે ધર્મ નથી. પછી એ રાગ પૂજા ભક્તિનો હોય ધર્મીને, તો પણ એ ધર્મ નથી. એ રાગ શાસ્ત્ર વાંચનનો હોય ધર્મીને, શાસ્ત્ર સ્વાધ્યાયનો હોય, શાસ્ત્ર રચવાનો હોય ગણધરદેવનો રાગ, બારંગને રચવાનો વિકલ્પ ધર્મ નથી. એ બારંગમાં એમ લખી જાય છે કે બાર અંગને રચવાનો વિકલ્પ એ ધર્મ નથી. અધૂરાપણાની તો પ્રસિદ્ધિ કરે છે, પણ સાથે સાથે રાગ એમ પણ પ્રસિદ્ધ કરે છે કે હું પોતે મલિન ભાવરૂપ છું અને ધર્મ તો પવિત્ર ભાવરૂપે હોય છે, માટે હું ધર્મ નથી. ધર્મ નથી પણ અધર્મ છે તેની પ્રસિદ્ધિ છે, અધર્મની પ્રસિદ્ધિ છે. રાગમાં અધર્મની પ્રસિદ્ધિ છે, વિતરાગતામાં ધર્મની પ્રસિદ્ધિ છે એમ છે. રાગથી ભિન્ન પડે છે, સાવધાન શું, ભિન્ન જ પડે છે. કોઈ રાગને સ્વપણે જાણતા નથી, અનુભવતા નથી, એનું નામ ધર્મી છે. ધર્મીને રાગ છે ખરો, પણ એ સ્વપણે એને અંગીકાર કરતા નથી. સ્વપણે એને સ્વામિત્વ બુદ્ધિ એને કદી આવતી નથી, કે રાગ એને સ્વપણે કદી વિદાતો નથી. આમ છે ત્યારે ધર્મી છે, નહીં તો ધર્મી નથી. ચોખ્ખી વાત એ છે. બનારસી દાસે બહુ સરસ લીધું, સર્વ વિશુદ્ધ જ્ઞાન અધિકારમાં વેદ જ્ઞાનનો વિષય બહુ સારો લીધો છે. ઘણો સારો વિષય, બે ચાર પદ તો બહુ સારા આવ્યો છે. जैसे कहूं चतुर समारी है मुक्त माल है, कोई चतुर एटले कला जेनी पासे छे, तेने मोतीनी माला बनावी सुंदर पोतानी कला थी, के मोतीने एवा गोठवे के माळानी शोभा वधी जाए, तेमां पण एने पाणी जोवानी शक्ति छे, एटले एनी गोठवणी कया पछी कया मोती पछी कयुं मोती गोठवुं. જૈસે કોઈ ચતુર સમારી હે, ચમા સમારી એટલે બનાવી, સજાવી, સમારી સજાવી, સુશોભિત કરી. હે ગુપ્તમાલ, માળા કી ક્રિયા મેં નાના ભાંતિ કે વિજ્ઞાન હે. માળા ગુથે એમાં અનેક પ્રકારનું વિજ્ઞાન છે, એવી જેને મૂતેની માળા સુશોભિત બનાવી છે. ક્રિયા તો વિકલ્પ ન દેખે પહેરનવાળો, પણ એ માળા જે ખરીદીને પહેરશે એ બનાવનારે કેટલા વિકલ્પો એની અંદર કર્યા છે, કે આ મૂકી પછી કયું ગોઠવું, ક્યાં પછી કયું ગોઠવું, ક્યાં પછી કયું પ્રભુ, પહેરવા વાળો નહીં જાય, એને તો પહેરવાના. આવી સુંદર માળા છે, આવી એવી શોભે છે માળા, ગળામાં પહેરવા વાળો એનો વિકલ્પ નો વિચાર કરશે નહીં. ક્રિયાકો વિકલ્પ ન દેખે પહેરણ વાળો, મોતીન કી શોભા મેં મગન હૈ સુખ ખાન હૈ સુખવાન હૈ, એ તો એની શોભામાં મગ્ન થઈને આનંદ કરે છે. એ તો દ્રષ્ટાંત થઈ ગયો છે. તૈસે ન કરે ન ભૂંજે, હવે સમ્યક દ્રષ્ટિની વાત કરે છે. સિદ્ધાંત ચાલે છે ને કે ધર્મીને ભૂમિકા અનુસાર રાગ હોય છે, પણ રાગ પોતે ધર્મ નથી. તો કેમ ધર્મ નથી? કે તૈસે ન કરે ન ભૂંજે, એ રાગને કરતો નથી, એ રાગને ભોગવતો નથી, વેદતો નથી એટલે ભોગવતો નથી. તૈસે ન કરે ન ભૂંજે, અથવા કરે શો ભૂંજે ઓર કરે ઓર ભૂંજે, સબને પ્રમાણ હૈ. હવે એને એમ કે ક્યારે કે સમ્યક દ્રષ્ટિ રાગને કરતો નથી, સમ્યક દ્રષ્ટિ રાગને ભોગવતો નથી. વળી કોઈ વાર એમ કે સમ્યક દ્રષ્ટિને રાગ થયો એને ભટકી જવું, એનું દુઃખ અનુભવ્યું. તો કે તૈસે ન કરે ન ભૂંજે, અથવા કરે શો ભૂંજે, એને કર્યો ને એને ભોગવું, ઓર કરે ઓર ભૂંજે, અથવા પૂતગળે કર્યું ને પૂતગળે ભોગવું, સબ નહીં પ્રમાણ હૈ, એને બધા નયો એના પ્રમાણ છે. એ ત્રણેય પ્રકારની વાત કરી એના માટે પ્રમાણ છે. હું બે નીતિમાં બનારસી દાસે કેટલું નાખ્યું છે, ત્રણ નયો નાખી દીધા. જદપિ તથાપિ વિકલ્પ વિધિ ત્યાગ યોગ, આ બધું હોવા છતાં ત્રણેય જાતના વિકલ્પો એક સમ્યક દ્રષ્ટિને લાગુ પડતા હોવા છતાં વિકલ્પ વિધિ ત્યાગ યોગ નિર્વિકલ્પ અનુભવ અમૃત પાન હૈ. નિર્વિકલ્પ અનુભવ કરે છે એ એનું અમૃત નું પીણું છે, પછી તો અમૃત ને પીએ છે. આ બધું એની વિકલ્પ ની ઝાડ ને એ ત્યાગ યોગ માનીને નિર્વિકલ્પ અમૃત માં મસ્ત થઈને પીએ છે. બીજો છે જ્ઞાન નું જ્ઞાકાર રૂપ પરિણમન થાય છે, પણ તે જ્ઞાન જ્ઞેય રૂપ થઈ જતું નથી. કે જ્ઞાન કો સહજ જ્ઞાકાર રૂપ પરિણમે, તદ્યપિ તથાપિ જ્ઞાન જ્ઞાન રૂપ કયો હૈ, જ્ઞેય જ્ઞેય રૂપ યો અનાદિ કી મર્યાદ, કહું વસ્તુ કહું કો સ્વભાવ નહીં કયો હૈ. જ્ઞાન જ્ઞાન મારીએ છે, જ્ઞેય જ્ઞેય મારે છે. એતે પર કોઈ મિથ્યામતિ કહે કે જ્ઞાકાર પ્રતિભાનસો જ્ઞાન અશુદ્ધ થઈ રહ્યો હોય, જ્ઞાકાર પ્રતિભાસતા જ્ઞાનમાં અશુદ્ધિ આવી ગઈ, યહી દુર્બુદ્ધિ છો વિકલ્પ ભર્યો ડોલત હૈ, એ તો દુર્બુદ્ધિ મિથ્યા બુદ્ધિ છે, દુઃખી થઈને ડોલે છે. સમજો ને ધર્મ સમજો, સમજે ને ધર્મ, યો ભ્રમ માહી ભયો હૈ, એ સમજ ધર્મને સમજતો નથી, ભ્રમમાં પડ્યો છે. જ્ઞાકાર ઉપર વાત લીધી છે, એના નેના ઉપર કહે છે કે જ્ઞાકાર જ્ઞાન કી પરિણતિ તે વો જ્ઞાન જ્ઞેય નહીં હોય. જ્ઞાકાર જ્ઞાન ની પરિણતિ છે તે જ્ઞાન છે, એમાં જ્ઞેય રૂપ થતું નથી, જ્ઞેય જ્ઞાન રૂપ થતું નથી. જ્ઞેય રૂપ ષટ દ્રવ ભિન્ન પદ, જ્ઞાન રૂપ આત્મપદ સોઈ, જાણે ભેદ સ્વભાવ વિચિક્ષણ, ગુણ લક્ષણ સમ્યક દ્રગ જોઈ, મૂર્ખ કહે જ્ઞાનમય આકૃતિ, પ્રગટ કલંક લખે નહીં કોઈ. જ્ઞાનમાં જ્ઞેયની આકૃતિ આકૃતિ ઉઠે, જ્ઞાન નું કલંક નથી એમ કે. હા છે ને, ગુજરાતમાં છે. જ્ઞાનીની પરિણતિ જ્ઞેયના આકારે થયા કરે છે, પણ જ્ઞાન જ્ઞેયરૂપ થઈ જતું નથી. છય દ્રવ જ્ઞેય છે, અને તે આત્માના નિજ સ્વભાવ જ્ઞાનથી ભિન્ન છે. જે જ્ઞેય નાયકનો ભેદભાવ ગુણ લક્ષણથી જાણે છે તે ભેદ વિજ્ઞાની સમ્યક દ્રષ્ટિ છે. વૈશેષિક આદિ જ્ઞાની અજ્ઞાની, વૈશેષિક આદિ અન્યમતિ અજ્ઞાની, જ્ઞાનમાં આકારનો વિકલ્પ જોઈને કહે છે, જ્ઞાનમાં આકાર ઉઠેલો જોઈને કહે છે કે જ્ઞાનમાં જ્ઞેયની આકૃતિ છે, તેથી જ્ઞાન સ્પષ્ટપણે અશુદ્ધ થઈ જાય છે. કેમ લોકો આ અશુદ્ધતાને દેખતા નથી એમ અન્ય મતી જોઈએ. હા, અન્ય મતી એમ કહે છે. એના ઉપર એક બીજું પદ રચ્યું છે કે જ્ઞેયાકાર બ્રહ્મમલ માને, બ્રહ્મની અંદર જ્ઞેયાનો આકાર વિઠો એને મળ માને, કોણ મિથ્યા દ્રષ્ટિ. નાશ કરણ કો ઉદ્યમ થાને અને નાશ કરવાનો પ્રયત્ન કરે કે આ જ્ઞેયાકાર મારે ન જોઈએ. વસ્તુ સ્વભાવ મિટે નહીં ક્યાં નહીં, પણ એ તો વસ્તુનો સ્વભાવ છે, સ્વચ્છતા છે એનો સ્વભાવ છે. વસ્તુ સ્વભાવ મિટે નહીં ક્યાં નહીં, તાતે ખેદ કરે શકે નહીં, એનો ખોટો ખેદ છે, ખોટો પરિશ્રમ છે. એ રીતે વસ્તુ સ્વભાવ મટશે
નહીં.
સર્વવિશુદ્ધ જ્ઞાન અધિકાર ચાલે છે, પ્રશિષ્ટમાં આ વિષય ચાલે ચાલે હા, પ્રશિષ્ટમાં ચાલે છે. જ્ઞાન અધિકાર નો એના ઉપર નો કલશ છે. ભાવના એમાં એવી છે કે મારા બધા કર્મ ખરીદા, કેમ કે હું ચૈતન્ય આત્માને લીધું છું, અનુભવું છું. સંતયે સંચેતયે અહમ અચલમ ચૈતન્યમ આત્માનમ આત્મનમ આત્માનમ, એનો એક બહુ પ્રસિદ્ધ પદ છે. આ મેં ત્રિકાળ કરણી સો ન્યારા, છિદવિલાસ પદ જગવુદિયારા, રાગ વિરોધ મોહ મમ નાહી, મેરો અવલંબન મુજ માહી. આ પદ બહુ પ્રસિદ્ધ. સંવેક વંત કહે અપને ગુણ મેં નિત રાગ વિરોધ સો રીતો, હું તો રાગ દ્રષ્ટિ ખાલી જ છું, મારામાં કીધી હતા. મેં કરતું તે કરું નિરવંચક, મોહ વિષય રસ લાગત તીતો. જે રાગની ક્રિયા અનિચ્છા એ કરું છું એ રક્ષ મને તીખો લાગે છે, એટલે અણગમા વાળો લાગે છે. શુદ્ધ ચેતન કો અનુભવ કરી મેં જગ મોહ મહાભટ જીતો. શુદ્ધ ચૈતન્ય નો અનુભવ કરીને મોહ રૂપી યોદ્ધાને મેં જીત્યો. આખા જગત મેં જેને જીત્યું છે એને મેં જીત્યો. મોખ સમીપ ભયો મોહ મોક હું, હું તો હવે મોક્ષ ની સમીપ પહોંચ્યો છું. કાલ અનંત યુધ બીતો, આવો મારો જે કાળ છે હવે અનંત કાળ, આ જ રીતે પસાર થાવ, બીજી રીતે પસાર ન થાવ. એવા ભાવનાના ઘણા બહુ સારા પદ છે. આ જે છે આપણે સિદ્ધપદ ની જે સ્તુતિ કરીએ છીએ, સ્વાધ્યાય પછી કરીએ છીએ સિદ્ધપદ ની સ્તુતિ. અવિનાશી એ બનાસી દાસ ની રચના છે, સિદ્ધપદ ને નમસ્કાર કર્યો છે. શાસ્ત્રના પ્રારંભમાં અરિહંતને સિદ્ધને નમસ્કાર કરીએ છીએ કે પાંચમું કે સાતમું પદ છે, એમનું જ પદ છે. યથાર્થ છે અને કોઈની જે રચના હોય એમાં દાપણ નહીં કરવું, એના આત્મામાંથી ઉગેલી ચીજ છે, કેવી રીતે ઉગી છે એ ફેરફાર કરનારને એનો ભાને ન હોય, એ તો પોતે વચ્ચે પોતાને દાપણ કરવા જતા હોય છે. કોઈ જ્ઞાનીના પદમાં ફેરફાર અજ્ઞાનીએ કરવો
નહીં,
એને અંદરથી ઉગ્યું છે ફેરફાર કરવાનો.
બીજા ચરણમાં
સિદ્ધાંત નંબર ત્રીજો છે કે ધર્મીને ભૂમિકા અનુસાર રાગ હોય છે પણ રાગ પોતે ધર્મ નથી. જ્ઞાની પણ રાગના અંશને ધર્મ માનતા નથી. કોઈ પણ ધાર્મિક રાગની ક્રિયા થાય તો પણ એ રાગને ધર્મ માનતા નથી. એ ધર્મીની વિશેષતા છે. અધર્મી માને છે, મિથ્યા દ્રષ્ટિ માને છે, અજ્ઞાની માને છે, જ્ઞાની માનતા
નથી. 101 ની કાયમી પૂજા વિધિ